నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐయాణం నమో వంజాయణం నమో లోయే సహస్రాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
उसमें कारण बिल्कुल है, कारण थाय छे अज्ञानी नो अज्ञान भाव, और ये अज्ञान अंश एमा निमित्त थाय छे नवा कर्म बंधमा, और बीजो जे सामान्य अंश छे शुद्ध आत्मा ए बिल्कुल कर्मना बंधमा कारण तत्व नथी, ये कोई नु कारण पण नथी અને કોઈનું કાર્ય પણ નથી. આત્મા અનાદિયંત વસ્તુ છે, તેથી તે કોઈનું કાર્ય નથી. એટલે શું કે બ્રહ્મા એને કરે છે જીવને, તેથી ઈશ્વરનું કાર્ય છે આત્મા એમ નથી. અથવા કેટલાક મત એમ કહે છે કે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ ભેગા થાય પરમાણુ એમાંથી જીવ ઉત્પન્ન થાય છે, એ વાત એ ખોટી છે. ઈશ્વરનું કાર્ય નથી અને પાંચ પદાર્થ ભેગા થાય એ કારણે આત્મા ઉત્પન્ન થાય એ કાર્ય એમ તો છે નહીં. કોઈનું કાર્ય નથી અને કોઈનું કારણ નથી. નવું તત્વ સ્વયં એવું પરિણમે છે, એનું કારણ પરમાત્મા નથી. એવો જે આત્મા ગ્રાહક ભાવ છે એ સંસારની અવસ્થામાં અનાદિકાળથી અજ્ઞાન ભાવ નિમિત્ત પામીને કર્મ બંધાના છે, એના ઉદયમાં પરિણતિ જોડાય છે અને એમાં સુભાષુભ ભાવ થાય પણ છે પર્યાયમાં, અને એ પુન પાપની નવી કર્મની પ્રકૃતિ બંધ થાય છે એમાં નિમિત્ત કારણ પણ થાય છે સુભાષુભ ભાવ સંસાર અવસ્થા. પણ એ વખતે જ્ઞાયક ભાવ એ નવા કર્મની પ્રકૃતિના બંધનું નિમિત્ત કારણ પણ નથી, ઉપાદાન કારણ તો નથી પણ નિમિત્ત કારણ પણ નથી. એટલી જુદાય શુભાશુભ ભાવ અને જ્ઞાયક ભાવ વચ્ચે રહેલી છે સંધિ છે ને. સંધિ એટલે જુદાય બતા, એક તો થયું નથી. એક તો ભલે માને અજ્ઞાની જળચેતનનું એક પણ માને તો માનું, પણ એ વસ્તુઓ બે પણ છે. બે એટલે જીવ તત્વ અને આશ્રમ તત્વ બે જુદા છે. એટલે આત્મા દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો ભલે સંસાર અવસ્થામાં અનાદિકાળથી ખીરની માફક કર્મનો સંબંધ છે, પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો સંસાર અવસ્થામાં પણ આ જ્ઞાયક ભાવ શુભાશુભ જેનું નિમિત્ત છે એવા કર્મ બંધાય છે તો પણ શુભાશુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી. એટલે કે શુભાશુભ રૂપે થતો જ નથી, તેથી તે જ્ઞાયક ભાવ મટીને જળ થતો નથી. એક સમય પણ એ રાગ રૂપે આત્મા થયો જ નથી. એવી જુદાઈ અંદર રહે છે અને કર્મના બંધમાં નિમિત્ત થાય છે. જ્યાં સુધી સુસાર અવસ્થા છે એટલે અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી એક અંશ એને નિમિત્ત થાય છે, પણ બીજો અંશ જે છે છે અંશી, પણ અહીંયા સામાન્ય વિષય બેને અંશ કહીએ તો એને અંશી કહેવાય, નયનો વિષયથી જો તો અંશ કહેવાય, તો પણ તે કર્મના બંધમાં એક કારણ થતો નથી. જે 100 નંબરની ગાથામાં કહ્યું એ જ અહીંયા કહ્યું છે. 6ઠી ગાથામાં એમ કહ્યું કે અજ્ઞાની જીવના યોગ ઉપયોગ એનો નિમિત્ત કરતા ભલે હો પણ આત્મા તો નહીં, ત્યાં નિમિત્ત કરતા ઉડાડ્યું છે. અહીં છઠ્ઠી ગાથામાં નિમિત્ત કરતા ઉડાડ્યું છે. સુભાષુ ભાવ રૂપે પ્રણમતો જ નથી એટલે કર્મના બંધમાં નિમિત્ત થતો જ નથી. વા અજ્ઞાન રૂપે ભલે પ્રણમે છે અને એનું અજ્ઞાન નિમિત્ત કદાચિત થાય કરતા પણે, પણ ભગવાન આત્મા તો કરતા નિમિત્ત કરતા થતો નથી. અહીંયા પણ એ જ વાત છે, નિમિત્ત કરતા થતો નથી. સો ટકા સો નંબરની ગાથા અને છઠ્ઠી ગાથા બે સરખી. એટલી જુદાઈ છે દ્રવ્ય પ્રિય વચ્ચે એટલે કરતા ભોગતા પણ નથી, કરતા ભુક્ત થતો જ નથી. એના સ્વભાવમાં કરવું અને ભોગવવું એ નથી, કેમ કે આત્મા નિષ્ક્રિય છે દ્રષ્ટિના વિષયમાં, કરતા ભુક્તા પણ નથી. અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ ચેતન અચેતનનો ભોગ કરતો નથી. એ ઇન્દ્રિય જ્ઞાન ભોગવે તો ભલે ભોગવે, હું તો અભોગતા જુદો. સવિકલ દશામાં એનો જાણનાર કે ભોગતા ધર્મ છે પર્યાયનો, દુઃખ સુખને ભોગવે છે પછી નિર્જરી જાય છે. એટલે ભોગતા ધર્મને જાણે છે, ભોગવતો નથી. હું ભોગવતો નથી, હું ભોગવું તો બંધ, અને હું ભોગવતો નથી ઇન્દ્રિય જ્ઞાન ભોગવે છે તો નિર્જરા. કેમ કે બીજો બીજાને ભોગવે છે, હું ભોગતા નથી, હું તો જ્ઞાતા છું ને. એટલે આત્મા જ્ઞાતા જ છે, બસ જાણવું 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 એના સ્વભાવમાં છે, કરવું એના સ્વભાવમાં છે. થવા યોગ થાય છે એને કરે કોણ? સવિતો દિશામાં લેખું કે ઇન્દ્રિય જ્ઞાન ચેતન અચેતન ને ભોગવે છે ને પછી નિર્જરા થાય છે, એ સવિકલ્પનું કથન છે. એ સાચું છે કથન, પણ હું ભોગવતો નથી. જો ભોગવે તો બંધ થાય અને બીજો ભોગવે છે એમ જ્ઞાનમાં આવી જાય તો નિર્જરા થાય. નિર્જરા અધિકાર છે ને. નિર્જરા ક્યારે થાય? કે ભોગતા બુદ્ધિ ન હોય તો, અને બીજો ભોગવે છે એવું જ્ઞાન હોય તો. બીજો ભોગવે છે અને હું નથી ભોગવતો, ભેદ જ્ઞાન છે એ વખતે. પરિણામમાં ભોગતા ધર્મ છે એ ભોગવે છે, અને દ્રવ્ય સ્વભાવ નાયક છે તો એ તો ભોગવતો નથી. એ એમ અભોગતાને જે જાણે છે એ ભોગતા ધર્મને જાણે છે. હું અભોગતા છું એમ જયારે જ્ઞાનમાં આવે ત્યારે ભોગતા ધર્મ મારાથી ભિન્ન છે એને જાણે છે. એટલે આ તો નિમિત્તનો વિચાર કાલ રાત્રે આવ્યો હતો, અડધી કલાક ચાલ્યો રાત્રે અઢી તણે, પછી થોડોક વિચાર ચાલ્યો હું ના આવી એટલે પછી ઉઠાડ્યા ભાઈ થોડીક વાર ચર્ચા કરી. સોનબની ગાથામાં જેમ નિમિત્ત નથી એમ છઠ્ઠી ગાથામાં બીજરા છે. છઠ્ઠી ગાથા
બધી ગાથાઓ બધા સિદ્ધાંતો એમાં
આવી જાય છે. બીજી એક વાત કરી, બે ત્રણ વખત ભાઈ બોલ્યા હતા એ 11મી ગાથામાં લખી લેતો લખી પછી લખી કે 11મી ગાથાના ભાવાર્થમાં લખો ને કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો ક્ષણાધિકાર થી છે, સમજી ગયા? ત્યાં ભેદ લખ્યો છે, સદભૂત વ્યવહાર કે અસદભૂત વ્યવહારનો ભેદ નહીં, ભેદરૂપ વ્યવહાર. એટલે એ કાલ એને કહ્યું ભાઈને કે ભેદરૂપ વ્યવહાર એટલે 14 ગુણ સ્થાન માર્ગના સ્થાન એ ભેદને આત્મા માને છે, અભેદ રહી જાય છે દ્રષ્ટિ. ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે, ભેદરૂપ વ્યવહારનો જ્ઞાતા નથી અજ્ઞાની. પક્ષ છે એટલે કે ભેદને જ આત્મા માને છે એટલો જ હું છું, કેમ કે એનાથી ભિન્ન આત્મા એ તો દ્રષ્ટિમાં આવ્યો નથી એને. અને જે જાણે છે એનું સર્જન કરી લે છે આત્મા પણે. એ આશ્રવને આત્મા પણ જાણે છે, આશ્રવને આશ્રવ પણ જાણતા નથી. આશ્રવને આશ્રવ પણ કોણ જાણે કે આશ્રવથી ભિન્નને જ્ઞાયક જીવ તત્વ અનુભવમાં આવ્યો પ્રત્યક્ષ, સમ્યક દ્રષ્ટિ જાણે છે, મિથ્યા દ્રષ્ટિ નથી જાણતો. એ તો આગમની ભાષા છે એની, આત્માની ભાષા નથી. કોઈ મિથ્યા દ્રષ્ટિ કે આશ્રવ છે, અમે જીવ તત્વને માનતા નથી, પણ એ આગમની ભાષા છે. જીવ તત્વ એને જોયો નથી, ભેદજ્ઞાન થયું નથી, માટે આશ્રવને જ એ આત્મા માને છે. કેમ કે ક્યાંક તો પોતાપણું થાપશે, અહીંયા પોતાપણું થાપ્યું નથી, કેમ કે સમય દર્શન નથી. કારણ છે ને, અહીંયા આત્મામાં પોતાપણું થાપ્યું નથી, તો આશ્રવમાં પોતાપણું થાપે થાપે ને શ્રદ્ધા એના વિષય વિના રહેતી નથી. મિથ્યા શ્રદ્ધા કે સમ્યક શ્રદ્ધા, એને વિષય વિના ન રહીએ.
બોલે આશ્રવ પણ માને આત્મા,
આત્મા માને છે,
કારણ કે
એનાથી ભિન્ન આત્મા તો જોયો નથી.
બરાબર,
આગમની ભાષા છે, શાસ્ત્ર ભાષા છે, અનુભવની ભાષા નથી. વેદરૂપ વ્યવહારનો પક્ષ એટલે 14મું સ્થાન, બારગણા સ્થાન, જીવ સમાજ જેટલા પરિણામ છે એમાં એ પરિણામને જ આત્મા માને, પરિણામથી ભિન્ન અપરિણામની દ્રષ્ટિમાં આવ્યો. નકર ભેદરૂપ વ્યવહારનો પગ છૂટી જાય, અભેદનો અનુભવ થાય અને ભેદનો જ્ઞાતા સવિકલ્પ મારી. ભેદરૂપ વ્યવહારનો જે પક્ષ એ છૂટે, અભેદનો અનુભવ થાય અને અભેદના અનુભવ માંથી બહાર નીકળે ત્યારે ભેદનો જ્ઞાતા, વ્યવહારનો જ્ઞાતા, પણ વ્યવહારનો કરતા નહીં,
ભેદનો કરતા નહીં,
નહીં ભેદમાં આત્મબુદ્ધિ ન થાય. નહીં, ભેદને જાણે ખરું, પણ ભેદ મારો છે મમતા ન થાય ભેદમાં.
બિલકુલ સહી વાત છે. એટલે તો કીધું પર્યાય દ્રષ્ટિ તે
મિથ્યા દ્રષ્ટિ,
એટલે પર્યાયના ભેદોને આત્મા
માને છે, અભેદને આત્મા માનતો જ નથી, અભેદ દ્રષ્ટિમાં આવ્યો નથી.
સારું કર્યું. ભેદનો વ્યવહાર કા પક્ષ
એટલે શું, એ ભાઈ ભેદનવાર બોલ્યા હતા, પછી રાત્રે પછી વિચારે ડ્રાઈવર બેસ્ટ આવ્યા, મેં કહ્યું ભેદરૂપ વ્યવહાર છે ને, એટલે 14 મેં પછી કહ્યું કે અઢી અધિકારમાં 29 બોલ છે ને, જે વર્ણાદિ માંડીને બધા ગુણ સ્થાન પરિણામ આવો, એ ભેદ છે, એ ભેદને ભેદનો પક્ષ છે, ભેદને જ આત્મા માને છે. ભેદથી ભિન્ન અભેદ તો દ્રષ્ટિમાં આવ્યો નથી, એટલે ક્યાંક તો આત્મા પણ થાપના હોય ને, આત્મામાં આત્મા પણ થાપે, કાં દેહમાં આત્મા થાપે, કર્મમાં થાપે, રાગમાં થાપે, એ ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે. એ ભેદમાં બધા ભેદો લઈ લેવા, નવે તત્વના ભેદ, નવ તત્વના ભેદ છે, એ નવ તત્વના ભેદને પોતાનું સ્વરૂપ માને છે. જીવ તત્વ નથી, જીવ તત્વ એનાથી જુદો, પણ એ આગમની ભાષા, શાસ્ત્ર ભાષા છે, આત્મ ભાષા નથી.
એકદમ ક્લિયર હો ગયા. ભેદરૂપ વ્યવહાર કા પક્ષ માને,
અને આનો પણ ખુલાસો આજે આવ્યો કે ભૌતિક ગાથામાં કોઈનું કારણ નથી ને કોઈનું કાર્ય નથી. એટલે કારણ નથી એ તો બેઠું કે આશ્રવનું કારણ આત્મા નથી, પણ કાર્ય નથી એમ વ્યાખ્યાનમાં આવે કે નિર્મળ પર્યાય એ કાર્ય કોઈનું નથી, આત્માનું છે એમ એમ નહીં. એ બ્રહ્મા એને કરતાને આનું કાર્ય એમ નથી, અને પાંચ મહાભૂત ભેગા થાય અને આત્મા ઉત્પન્ન થાય એમ પણ નથી, એમ કોઈનું કાર્ય નથી. સ્વામી કાર્તિકનું પ્રેક્ષા. વસ્તુ ને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે. જો આ બહુ સરસ વસ્તુ ને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે, અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે. જે જાણે છે જેને ઈ જ આત્મા છે એ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાય બુદ્ધિ છે. આ ખુલાસો સરસ આવ્યો. આમાં આપણે જે કર્યો એ જ છે. અર્થાત જીવને નર નારક આદિ પર્યાય છે, રાગ દ્વેષ ક્રોધમાન માયા લોભ આદિ પર્યાય છે, તથા જ્ઞાનના ભેદરૂપ પ્રતિજ્ઞાન આદિ પણ પર્યાય છે. એ સર્વ પર્યાયો ને જ લોક એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ લોક જીવ માને છે. તેથી એ પર્યાયોમાં અભેદ રૂપ અનાદિ અનંત એક ભાવરૂપ ચેતના ધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયની વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાયું અને પર્યાય આશ્રિત ભેદને ગૌણ કર્યો. અભેદ દ્રષ્ટિમાં તે ભેદ નહીં દેખાતો નથી. અભેદ દ્રષ્ટિમાં તે ભેદ દેખાતો નથી. તેથી અભેદ નહીંનું દ્રઢ સિદ્ધાંત કરાવવા માટે કહ્યું કે પર્યાય નહીં છે, તે વ્યવહાર છે, અભૂતાર છે, અસત્યાર છે. બોલો. કાર્તિક અનુપ્રક્ષાના ભાવાર્થમાં છે. અગાઉના પંડિતો સારા. ભેદમાં બધી પર્યાય લઈ લેવી, કોઈ પર્યાય બાકી. એકલો ગુણગુણીનો ભેદ નહીં, ચૌદે ગુણ સ્થાન બધી પર્યાય માત્ર. એટલે પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયને જ આત્મા માને છે. એનાથી બેન નાયક દેવ છે દેખાતો નથી, નિરોભૂત થઈ ગયો છે. એ કોઈનું કાર્ય નથી, એનો ખુલાસો આ જાય. ડિપોઝિટ હતો, કોઈનું કારણ નથી એટલે દુઃખનું અકારણ છે. દુઃખનું અકારણ આશ્રમનું કારણ આત્મા નથી. આશ્રમનું કારણ એ પર્યાય, અજ્ઞાનની પર્યાય, એમાંથી જન્મ થાય છે. અજ્ઞાનમાંથી આશ્રય ઉત્પન્ન થાય, એની ખાણમાંથી. પછી આ કોઈનું કાર્ય નથી એમ મનમાં રહ્યું તો આ જ એકાએક આવ્યું. વિષ્ણુનું આવ્યું છે ને હમણાં, એટલે એ કહે છે ને કે બધા ને હું કરું છું નરનારા કાદી બધાને, એને કરતા માને છે ને. અરે આત્મા અનાદિ અનંત છે, કોઈનું કાર્ય ન હોય, સ્વયંસિદ્ધ વસ્તુ છે. એટલે ઈશ્વર કરતા એનું આ કાર્ય આત્મા એમ નથી. પછી બીજો વિચાર આવ્યો કે પાંચ મહાભૂત ભેગા થાય ને ત્યારે આત્મા એમાંથી જન્મ પામે છે, એવો એક મત છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ પાંચ તત્વ ભેગા થાય એમાંથી એક આત્માનો જન્મ થઈ જાય છે. કોઈનું કાર્ય નથી અને કોઈનું કારણ નથી, એ તો પ્રચલિત છે, એ તો સીધી વાત છે. તો સંયોગથી ઉત્પત્તિ થઈને કાં પર એને ઉત્પન્ન કરે, પછી પણ મારી પણ નાખે તો જીવાડે જે ઉત્પન્ન કરી મારી નાખે વિષ્ણુ. વસ્તુ અનાદિ અનંત છે, સ્વયં સિદ્ધ અનાદિ અનંત, તેથી કોઈનું કાર્ય નથી ને કોઈનું કારણ. આમાં સરસ લીધું 115મો બોલ છે. મોટે ભાગે તો આત્મા માને છે, મોટે ભાગે તો જે પર્યાયમાં જન્મે એ પર્યાયને જ આત્મા માને, દેહને જ આત્મા માને. આ તો ગુરુદેવના પરિચયમાં આવ્યા પછી પર્યાયને આત્મા માને છે, તો અંદરનો ભેદ. બાકી સામાન્ય જગત તો આ જીવ જન્મો અને પાછો જીવ મરી ગયો, દેહને દેહ જન્મે છે, દેહ મરે છે, છેટે આત્મ તો ના દે. ઈશ્વર કરે છે આ બધા નર નારક આદિ જાગૃતિના જીવોની ઉત્પત્તિ એ કરે છે વિષ્ણુ. ખોટી વાત છે. બસ એટલું વાક્ય બસ છે. તેરમી ગાથા નો મંત્ર છે. અવાયુગ થાય છે અને જાણનારો જણાય છે. જાણનારો કરનાર નથી આવ્યું ને, જાણનારો જણાય છે. એમાં સંવેદન શું થાય છે? નિયમથી એમ કહ્યું. એક સ્ટીકર બનાવ્યું સ્વપર બે લઈએ તો પરનું આવી જાય, પરનું કરતા નથી અને સ્વપોતાના પરિણામ નું કરતા નથી. પરિણામ માત્ર આવી જાય છે આખું જગત વિશાળ થી. અને આ તેરમી ગાથામાં તો પોતાનું છે, બ્રહ્માંડની બહારની વાત નથી કરી. થવાયોગ થાય છે અને જાણનારું જણાય કરે છે. થવાયોગ થાય છે પછી આગળ પરિણામ થવાયોગ થાય છે એટલું ઉમેરવું જોઈએ, તો સામાન્ય જીવ સમજી શકે કે થાય છે અને જાણનારો જણાયા કરે છે એમ લખવું. એ બાળગોપાળને લઈ લેવું પહેલું. કોક નું તો કામ થશે. પરિણામો પરિણામો પણ નવ તો આવી જાય ને. રસ્તો બે હું જોઈએ ને વાક્ય પાછું તો ભાષા ને હિસાબે જો
બોલતી હું આપ પરિણામો થવા યોગ્ય થાય છે. પરિણામ માત્ર થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય
કરે છે.
પરિણામ માત્ર થવા યોગ્ય થાય છે વધારે ઇફેક્ટિવ લાગે છે.
પરિણામ માત્ર થવા યોગ થાય છે અને જાણનારું જણાયા કરે છે એમ. પરિણામ માત્ર થવા યોગ્ય થયા કરે છે. કેમ કે અમે આવું
લેખું
કરે છે બે માં કરે છે આવું નહીં. એટલે વાક્ય રચના હિસાબે પરિણામ માત્ર થવા યોગ થયા કરે છે અને જાણનારો જણાયા કરે છે બસ. સ્થિતિ છે. સ્વીકાર કરે તો જ્ઞાની અને સ્વીકાર ન કરે ને હું કરું છું તો જ્ઞાની.
ખરેખર
બસ આ વસ્તુ સ્થિતિ છે એટલું લખો તો ઘણું છે. પછી
સ્વીકારે છે અને એક નથી સ્વીકારતો, બે એક પરિસ્થિતિ છે. એટલી સ્થિતિ નું સ્વરૂપ છે,
પરિસ્થિતિ છે.
પેલા લખો ભલે કઈ વાત નહીં, પછી જોશું. નહીતર આમ જે જાણે છે તે જ્ઞાની થાય છે, આમ જે નથી જાણતો તે અજ્ઞાની. બસ આમ જે જાણે છે તે જ્ઞાની થાય છે, આમ જે નથી જાણતો તે અજ્ઞાની રહી જાય છે. તે જ્ઞાની થાય છે. આનાથી વિપરીત તે અજ્ઞાની છે એમ કરું તો હાલે. અથવા આના
આમ જે નથી જાણતો,
આમ તે નથી ચોખ્ખું લખો, આમ જે નથી જાણતો તે અજ્ઞાની થાય છે. બસ એકત્વ વિભક્ત આત્માને કહીશ એમાં ધડાકો કર્યો. પર્યાય માત્ર થી આત્મા બિન અને અનંત ગુણ થી એકત્વ, એ જ આવે છે બધી જ ગાય. કોઈ ભેદ બાકી નહીં, ભેદ શબ્દ કયો એટલે બધું આવી ગયા, બધી પર્યાય પર્યાય માત્ર ભેદ છે. એક શબ્દ માં બધું કરી
મને એમ નથી થતું કે ભેદ એટલે પર્યાય ને તો ભેદ નો ભેદ જ નથી લીધો એમ મને એમ આ ખુલાસો બહુ સારો છે. અને એમ કે પર્યાય ને તો આ પંડિતજી આ રીતે વાત કરી કે ભેદરૂપ પર્યાય ને તો પણ જ આપણે ચાલે જ ભૂમિ એટલે અહીં કે ભેદ એટલે ભૂમભેદ ને જ ભેદ કયો બસ એ ભેદ નો ભેદ પેલો ભેદ નો ભેદ નથી એમ. પણ આ બરાબર છે સુસંગત છે ને ચાર વ્યવહાર ભૂતા સગરો ને
અગિયારમી ગાથામાં ચારે વ્યવહાર ભૂતાર્થ કયા છે એટલે પર્યાય નહીં એટલે ભેદ કયો હોય એટલે ચારે ભેદ અભૂતાર્થ છે. તમે ભૂલ્યા એટલે ખુલાસો આવ્યો.
ત્રણ વખત મેં કહ્યું ખ્યાલમાં કેવું રહી ગયું છે
મારા ખ્યાલમાં. ભેદરૂપ વ્યવહાર નો પક્ષ ન દેખાડવો છે પર્યાય દ્રષ્ટિ છે ને અમારો ચોખ્ખો ખુલાસો
બહુ સ્પષ્ટ.
ને આ ભાવાર્થ ભીરો છે એ એના ઉપરથી જ ભીરો છે અનુવાદ કરનાર. કેમ કે મૂળમાં નથી છતાં વસ્તુ નો એક પર્યાય ભેદ એને આત્મા માને આખી વસ્તુ માની. હવે એમાં તો અનંત ગુણો છે નહીં. કોઈ પણ પર્યાય લો મોક્ષ ની પર્યાય મુખ તત્વ છે પણ જીવ તત્વ નથી એનું કારણ આપ્યું. પારિણામિક ભાવ નથી અનંત ગુણ નથી બીજું ત્રીજું અનિત્ય છે કેવ નિત્ય છે જૈન દર્શન પરિપૂર્ણ છે. એમ જીવ નથી જીવના પરિણામ કહો પણ જીવ નહીં
જીવના પરિણામ તે જીવ નથી
જીવ નથી
જીવ જુદો છે.
જૈન દર્શન વિશાળ મધ્યસ્થ થઈને વિશાળતાથી એને વિચારતા બધું ક્લિયર થતું કે વધારે
અચ્છા
एक ही समय में
दोनों परस्पर विरुद्ध अपेक्षाओं को ज्ञान जान लेता,
ज्ञान जान लेता है, एक समय में जान लेता है।
तो केवल ज्ञान से रहित हूँ सर्वथा।
हाँ, अभी शुद्ध ज्ञान हुआ मेरे को, उसमें अभेद हूँ, बराबर आत्मा है। बोलो, श्रद्धा में पर्याय मात्र से भिन्न वो श्रद्धा रह गई, और ज्ञान नया प्रकट हुआ उसमें अभेद आत्मा है, जान दिया। मगर एक अंश ने तो भिन्न जाना, ज्ञान का दो अंश है, एक अंश ने तो श्रद्धा के साथ मिलाया, मिलाने के बाद प्लस कर दिया। ज्ञान क्या स्वभाव सविकल्प होने से प्लस कर दिया कि निर्मल पर्याय से मैं अभेद आत्मा। तो ज्ञान की पर्याय में विरोध हो गया। एक अंश कहते हैं ज्ञान की पर्याय इसे जानती है पर्याय मात्र से रहित, दूसरा अंश जानता है कि पर्याय से रहित हूं। क्यों? कारण के सविकल्प है, तो निश्चय नहीं, व्यवहार नहीं, एक साथ जन्मता है। ध्यान का काल में श्रद्धा को अलग कर दो, अभी श्रद्धा का काम नहीं अभी।
अच्छा,
जन्म होता है निश्चय नहीं क्या, निश्चय नहीं रूप ज्ञान ने जाना कि पर्याय मात्र से मैं भिन्न हूं, उसका नाम शुद्ध नहीं है।
हाँ।
और वही वक्त पर्याय से सही जाना व्यवहार नहीं है, अंदर निश्चय ने अंदर व्यवहार है।
अंदर ही निश्चय
ध्यान के काल में निश्चय नहीं ने व्यवहार नहीं का जन्म होता है। दिव्य संग्रह में तो निश्चय मोक्ष मार्ग ने व्यवहार मोक्ष मार्ग रहे, आपने अहिया ईल नहीं ले, आपने ध्येय पूर्वक नहीं था इस ईल
ले। सर्वथा रहित की श्रद्धा पूर्वक तदंचित रहित और तदंचित रहित का ज्ञान होता है,
ज्ञान होता है बा
एक समय में,
एक समय में। એટલે આત્મજ્ઞાન માં ચાર વાત છે એ બરાબર છે, જે વાક્ય નીકળ્યું છે ને કે આત્મામાં ચાર વાત નો અભાવ, પણ આત્મજ્ઞાન માં સદભાવ પૂરું થઈ ગયું, કોઈ દોષ ન લાગે, નિર્દોષ। निश्चय व्यवहार बे नो ज्ञाता थी गयो, बे नहीं नो ज्ञाता, आ बे नहीं ने जाने छे पण नहीं पकड़न करतो, ई आ अत्यारे आजे कोनो स्वयं है ने। हां
जी,
एक ने जानती है पर्याय से रहित, बीजी ने जानती है मैं पर्याय से सहित
भी हूं,
और दो विकल्प भी नहीं है जैसा है ऐसा जान लेते, दो नहीं का ज्ञाता आ,
दो नये का विकल्प
वगर नो ज्ञान, दो नये विषय ने जेम छे तेम जाने छे के विषय तो एक ज छे, पर ज्ञान नी पर्याय के छे के पर्याय थी रहित छे एवं पण ज्ञान मने थयो, अने पर्याय थी सहित हूँ छु एवं पण मने ज्ञान
थयो,
बे प्रकार नु ज्ञान छे, आखू प्रमाण ज्ञान थई गयो। एक थी जाय ने, જ્ઞાનમાં સમ્યક એકાંત પૂર્વક અનેકાંત છે, એ સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થાય ત્યારે ઓલું સમ્યક એકાંત સાચું, જો અનેકાંત ન થાય તો મિથ્યા એકાંત થઈ જાય, એટલે ધ્યેય પૂર્વક નહીં ન થાય તો ખોટું મિથ્યા એકાંતમાં જાય છે।
जैन दर्शन की मूल बात है,
मूल बात है,
इसका नाम है जैन दर्शन,
इसका नाम जैन दर्शन है,
पक्षपात रहित,
पक्षपात रहित। क्या होती हो नानो एक अंश एम जाने छे, जाने छे कि पर्याय मात्र थी मारो आत्मा जुदो गुनायक छे, एम ज्ञानी पर्याय जाने छे, आ बाजू ढळती अने आ बाजू रे जुओ तो ज्ञानी पर्याय एम जाने छे कि पर्याय थी हूँ सही छु, निर्मल पर्याय थी हूँ રહીત પણ હું અને સહિત પણ હું, વિકલ્પ નહીં બે નહીં નો જ્ઞાતા થઈ ગયો, એનું નામ અનુભૂતિ છે, અનુભવના કાળે જ થાય। અનુભવના કાળે થાય અને ફરી ફરી અનુભવ થાય ત્યારે નામ જ આવે, વિકલ્પ ઉઠે ચારિત્ર ના પણ જે અનુભવમાં જાય બે મહિના જ્ઞાતા થઈ ગયા. આનથી સહિત છું એમાં જ્ઞાન નથી ને, તને જણાશે કે નહીં કે જણાશે તને પૂછો તો પ્રશ્ન તો પ્રિય દ્રષ્ટિ થાય કે ન થાય.
ખરેખર સહિતને જાણ્યું, આનંદથી સહિત છું એમ જાણ્યું ત્યારે ખરેખર પર્યાય દ્રષ્ટિ છૂટી.
પર્યાય દ્રષ્ટિ છૂટી,
એની પર્યાય દ્રષ્ટિ છૂટે એ પર્યાય નું
જ્ઞાતા થાય. બરાબર છે, પર્યાય દ્રષ્ટિ છૂટે એ પર્યાય નું જ્ઞાતા થાય, વ્યવહારનો પગ છૂટે એ વ્યવહારનો જ્ઞાતા
થાય.
વ્યવહારનો એટલે ભેદરૂપ વ્યવહારનો જ્ઞાતા થાય. જૈન દર્શન આ બે નહીં નો જ્ઞાતા છે. 143માં સમયથી પ્રતિબદ્ધ થાય ત્યારે, ત્યાં સુધી બે નહીં નો જ્ઞાતા ક્યાં છે? પગ છે. તો જ્ઞાન ને સાચું રાખીને પ્રમાણ પ્રમાણ જ્ઞાન એમ નથી કેતું કે પર્યાય પોતે દ્રવ્ય થઈ ગયો. હવે
આપે કહ્યું હતું કે જો એક થઈ જાય તો ઉપાધિ કરનાર લાવો.
એક થતું જ નથી, પણ બે નયના વિષય નો જ્ઞાતા છે ને.
બે નયના વિષય નો જ્ઞાતા તો હું છું. સમય નો પ્રતિબંધ થયો ત્યારે પણ, ત્યારે પણ બે નયના વિષય ને જેમ છે તેમ જાણે છે. દ્રવ્ય ને દ્રવ્ય ને પર્યાય નો પર્યાય ક્યારે કે દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં ત્યારે બે સત છે, બે સત ને જાણે છે. ધ્રુવ એ તો રહેતો નથી. वो अभेद उपचार से एक सत्ता है, मगर अभेद अनुपचार से एक सत्ता नहीं है।
अच्छा,
अभेद उपचार से एक सत्ता, पर खरेखर तो तीन सत्ता है, एक सत्ता कहां है?
जो एक सत्ता ही होवे सर्वथा,
सर्वथा एक सत्ता बन जावे,
अनुपचार से भी एक सत्ता हो जावे, तो पछी पर्यायना नाशे, द्रव्यनो
नाश थई जाय,
आखी वस्तु ज ना रही,
तो नई ज्ञान न रही, नई नई ए उपादय न रही, तो बंध मोक्ष नहीं, नव तत्व सिद्ध नहीं थाय।
ત્રણ સત ન રહે, ઉપાદાય ધ્રુવ,
ત્રણ ને એક, એક કહ્યું છે, બરાબર છે, અભેદ ઉપચાર છે, એક મંજૂર છે અમને, અભેદ ઉપચાર થી એક સત છે। મારા દ્રષ્ટિ અંતરમાં જોઉં તો ત્રણ સત જુદા છે, કે કહેવા માટે છે કે નહીં, અનુભવ જ્ઞાનમાં ત્રણ સત્તા જુદા લાગે,
જુદા જુદા ભાષે છે। અચ્છા,
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ત્રણ સત્તા એવા છે, ઉત્પાદ વે ને ધ્રુવ, ઉત્પાદ સત વે સત ને
ધ્રુવ,
ધ્રુવ સત, હા, હવે ઉપચાર થી એક સત છે, અમે જાણીએ છીએ, પણ અભેદ ઉપચાર થી ને, હા હા, નિશ્ચય નહીં થી જોવામાં આવે તો હવે ઉપચાર ને વ્યવહાર, વ્યવહાર થી એક સત્તા છે, નિશ્ચય થી ત્રણ સત્તા છે બેન, હવે ઉપચાર એટલે વ્યવહાર,
બરાબર,
પરસ્પર વિરુદ્ધ બે ધર્મોને એક સમયમાં જાણે,
જાણે
એનું નામ અનેકાંત,
બે ને એક કરે
નહીં, બે એક થાય
નહીં, એ તો એનો જ્ઞાન છે, બે ને એક માનો,
બે એક થઈ જાય તો અનેકાંત ક્યાં
રહ્યું, તો અનેકાંત નહીં,
નય જ્ઞાને ના રહ્યું ને અનેકાંતે ના રહ્યું,
કઈ ના રહ્યું।
આપને એક વાર કહેતા રાજકોટમાં કે દ્રવ્ય પર્યાય સર્વથા યોગ હોય તો પ્રમાણ જ્ઞાન નો વિષય રહેતો
નથી, પ્રમાણ
પ્રમાણ જ્ઞાન એને કહેવાય કે દ્રવ્ય અને પર્યાય ને બંને ને
બે ને બે પણે જાણે,
બે પણે એક સમય માં જાણે,
એક સમય માં જાણે, અંદર ને અંદર છે, નયનો વિષય અંદર, બ્રહ્માંડ નો વિષય પણ
અંદર,
નયનો વિષય બહાર નહીં, પ્રમાણ વિશે કોણ, નિશ્ચય પણ અંદર, વ્યવહાર પણ અંદર, પ્રમાણ પણ અંદર, ધ્યેય પણ અંદર, નેટ પણ અંદર,
અંદર
બધું અંદર ઈ છે,
આત્માથી બહાર આત્માનું કઈ
નથી, કઈ નથી,
આત્માની
બહાર આત્માનું ધ્યેય નથી, આત્માની બહાર આત્માનું જ્ઞેય નથી, આત્માની બહાર આત્માનું કર્મ પણ નથી, કર્મ પણ અંદર છે, આત્માનું કર્મ અંદર છે,
આત્માનું કર્મ આત્મા જ છે,
આત્મા જ છે, અંદર જ થયું આવ્યું ને, પણ બહાર એવું કઈ
નહીં, બહાર કઈ બહાર કઈ નથી,
કઈ નથી, આત્માનું કર્મ અંદર, આત્માનું જ્ઞાન અંદર, આત્માનું જ્ઞેય અંદર, આત્માનો આનંદ અંદર જ છે,
જે જોઈએ બધું અંદર છે,
હા હા, મોટો સમુદ્ર છે, કોઈ બહારની જરૂર ન પડે, સ્વયં છે, પરમાત્મા છે, બધું અંદર જોવો ને, તું કરતા જોવો છો ત્યારે તો અંદર, કર્મ જોવો છે તો અંદર, ભોગતા જવું છે તો અંદર, ભોગ્ય અંદર,